એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળીશું જે કદાચ શાળાના રસાયણશાસ્ત્રના વર્ગખંડથી શરૂ થાય છે પણ બ્રહ્માંડના છેક મૂળભૂત બંધારણ સુધી પહોંચે છે.
હા, આજે આપણે વાત કરીશું આવર્ત કોષ્ટકની,
એટલે કે પીરિયોડિક ટેબલની. પણ થોભો, આને માત્ર ગોખવાના ચાર્ટ તરીકે વિચારવાની ભૂલ ન કરતા.
બિલકુલ નહીં.
આજના આપણા સ્ત્રોત એરિક આર સેરીના પુસ્તક ધ પીરિયોડિક ટેબલ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન ની મદદથી આપણે આ કોષ્ટક પાછળ છુપાયેલી એક જાસૂસી વાર્તા જેવી માનવીય જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક શોધની રોમાંચક ગાથાને ઉકેલીશું.
અને આપણો મિશન એ સમજવાનું છે કે તત્વોના આ અસ્તવ્યસ્ત જગતમાંથી આટલી સુંદર અને સુવ્યવસ્થિત સંરચનાનો જન્મ થયો કેવી રીતે.
અને આ ખરેખર એક અદ્ભુત વાર્તા છે.
હા, કલ્પના કરો કે તમારી પાસે, સમજો કે 60થી વધુ અલગ અલગ પઝલના ટુકડા છે, પણ બોક્સ પર કોઈ તસવીર જ નથી.
ઓહો.
19મી સદીના મધ્યમાં રસાયણશાસ્ત્રીઓની હાલત કંઈક આવી જ હતી. એમની પાસે તત્વો હતા, પણ એમને જોડતો કોઈ નિયમ નહોતો.
તો આજની ચર્ચા એ કોયડો ઉકેલવાની છે.
બરાબર. અને આપણે એ પણ જોઈશું કે કેવી રીતે એક સમયે રસાયણશાસ્ત્રનો સૌથી મોટો પ્રશ્ન ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાંથી ઉકેલાયો. વિજ્ઞાનની શાખાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.
આ સફરમાં આપણા ગાઈડ છે લેખક એરિક આર સેરી, અને તેઓ આ વિષય માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે, ખરું ને?
ચોક્કસ. તેઓ UCLA માત્ર રસાયણશાસ્ત્ર જ નથી ભણાવતા, પણ વિજ્ઞાનના ઇતિહાસ અને તત્વજ્ઞાનના પણ નિષ્ણાત છે.
અને આ જ કારણ છે કે તેઓ આવર્ત કોષ્ટકને માત્ર એક વૈજ્ઞાનિક ચાર્ટ તરીકે નથી જોતા.
બરાબર. સેરી માટે આવર્ત કોષ્ટક એ વિજ્ઞાનની એક કલાકૃતિ છે, માનવ બુદ્ધિનો એક વિજય.
એટલે એમનો આ ત્રિપરિમાણીય દૃષ્ટિકોણ, રસાયણશાસ્ત્રી, ઇતિહાસકાર અને તત્વજ્ઞાની તરીકેનો, એ આપણને માત્ર શું અને કેવી રીતે જ નહીં,
પણ શા માટે આ કોષ્ટક આટલું મહત્વનું છે તે સમજવામાં મદદ કરે છે.
બરાબર.
એ આપણને બતાવે છે કે આ કોષ્ટક માત્ર તથ્યોનો સંગ્રહ નથી, પણ પ્રકૃતિના એક ઊંડા સત્યને સમજવાનો માનવ પ્રયાસ છે.
તો ચાલો આ જાસૂસી વાર્તા શરૂ કરીએ. મેન્ડેલિવના આગમન પહેલાંથી એ સમયે માહોલ કેવો હતો? વૈજ્ઞાનિકો પાસે ડઝનેક તત્વો હતા, પણ બધું અસ્તવ્યસ્ત હતું.
હા, એકદમ અંધાધૂંધી હતી, પણ એમાં વ્યવસ્થા શોધવાના કેટલાક પ્રારંભિક પ્રયાસો થયા હતા.
અને એ પ્રયાસો ખૂબ જ રસપ્રદ હતા.
બિલકુલ. તેઓ એવા પ્રથમ સંકેતો હતા કે આ અરાજકતા પાછળ કોઈક છુપાયેલો નિયમ છે.
જેમ કે
1829માં જર્મન રસાયણશાસ્ત્રી જોહાન ડોબેરાઇનરે ટ્રિકનો ખ્યાલ આપ્યો.
ટ્રિક એટલે કે ટ્રાયડ્સ.
હા, એમણે નોંધ્યું કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જેવા ત્રણ તત્વોના જૂથમાં વચ્ચેના તત્વોનું પરમાણુ વજન અને ગુણધર્મો બાકીના બેની લગભગ સરેરાશ હતા.
રસપ્રદ.
આ કોઈ જાદુ નહોતો, પણ પ્રકૃતિના ગણિતનો પહેલો ઇશારો હતો.
અને પછી એક પ્રયાસ એવો પણ થયો જેની સરખામણી સંગીત સાથે કરવામાં આવી હતી અને એની મજાક પણ ઉડાવાઈ હતી.
હા, તમે જ્હોન ન્યુલેન્ડ્સના અષ્ટકના નિયમની વાત કરી રહ્યા છો.
બરાબર.
હા, એ તો કમાલની વાત હતી. 1860ના દાયકામાં ન્યુલેન્ડ્સે તત્વોને તેમના પરમાણુ વજનના ક્રમમાં ગોઠવ્યા.
અને એમણે શું જોયું?
એમણે જોયું કે દર 8મું તત્વ પહેલા તત્વ જેવા ગુણધર્મોનું પુનરાવર્તન કરે છે, બિલકુલ સંગીતના 7 સૂરોની જેમ,
જ્યાં 8મો સૂર ફરીથી સા આવે છે.
એકદમ. તેમણે આને ગર્વથી અષ્ટકનો નિયમ કહ્યો, પણ તે સમયના વૈજ્ઞાનિક સમાજે તેમને ગંભીરતાથી ન લીધા.
એમની અવગણના થઈ.
ખૂબ. કહેવાય છે કે રોયલ કેમિકલ સોસાયટીની એક મીટિંગમાં કોઈકે તેમને મજાકમાં પૂછ્યું હતું, શું તમે ક્યારે તત્વોને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો છે?
ઓ, આ તો અપમાનજનક કહેવાય.
આજે આપણને આ વાત હાસ્યાસ્પદ લાગે છે, પણ એ સમયે આવું હતું. જોકે તેઓ સત્યની ખૂબ જ નજીક હતા.
અને પછી 1869માં દૃશ્ય પર આવે છે દિમિત્રી મેન્ડેલિવ. બીજા ઘણા લોકો આ જ કોયડો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમ કે જર્મનીમાં લોથાર મેયર.
હા, મેયર પણ લગભગ આવું જ કામ કરી રહ્યા હતા.
તો મેન્ડેલિવની એવી તે કઈ ખાસ વાત હતી જેણે તેમને ઇતિહાસમાં અમર કરી દીધા? શેરીના પુસ્તક મુજબ એમની સફળતાનો રહસ્ય માત્ર વર્ગીકરણ નહોતું, પણ કંઈક બીજું જ હતું.
બિલકુલ. મેન્ડેલીવની પ્રતિભા બે બાબતોમાં છુપાયેલી હતી. પહેલું, તેમણે નિયમને પકડી રાખ્યો.
મતલબ?
મતલબ કે જો પરમાણુ વજનના ક્રમમાં કોઈ તત્વ ખોટા જૂથમાં આવતું હોય તો તેઓ વજનને અવગણીને તેને તેના સાચા રાસાયણિક પરિવાર સાથે મૂકતા.
ઓકે.
તેઓ માનતા હતા કે રાસાયણિક ગુણધર્મો વધુ મૂળભૂત છે અને કદાચ તે સમયે વજન માપવામાં કોઈ ભૂલ થઈ હશે એવું તે માનતા.
પણ તેમનું બીજું અને સૌથી સાહસિક પગલું તો એ હતું જેણે બધું બદલી નાખ્યું.
હા,
તેમણે પોતાના કોષ્ટકમાં ખાલી જગ્યાઓ છોડી દીધી.
બરાબર, આ જ હતું એમનું માસ્ટર સ્ટ્રોક.
આ તો અકલ્પનીય આત્મવિશ્વાસની વાત છે. કોઈ વૈજ્ઞાનિક એવું કહેવાની હિંમત કેવી રીતે કરી શકે કે અહીં એક તત્વ છે જેની શોધ હજુ થઈ નથી?
અને આ જ પગલું તેમને એક વર્ગીકરણ કરનારથી એક ભવિષ્યવક્તા બનાવે છે.
ખરું.
એ ખાલી જગ્યાઓ તેમની અજ્ઞાનતાની નિશાની ન હતી, પણ તેમના સિદ્ધાંતની શક્તિની ઘોષણા હતી.
અને એમણે માત્ર ખાલી જગ્યાઓ જ ન છોડી, ખરું ને?
ના, એમણે એ અજાણ્યા તત્વોના ગુણધર્મોની વિગતવાર ભવિષ્યવાણી પણ કરી. જેમ કે એમણે એલ્યુમિનિયમની નીચે એક તત્વ માટે જગ્યા છોડી, તેને કામચલાઉ નામ આપ્યું એકા એલ્યુમિનિયમ.
અને એના ગુણધર્મો પણ કહ્યા?
હા, કહ્યું કે તેનું પરમાણુ વજન આટલું હશે, તેની ઘનતા આટલી હશે અને તે ઓક્સિજન સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરશે, એ બધું જ.
આ તો કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું લાગે છે. અને પછી શું થયું? શું તેમની ભવિષ્યવાણી સાચી પડી?
થોડા જ વર્ષોમાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક પોલ એમિલ લેકોકે એક નવું તત્વ શોધ્યું અને તેનું નામ ગેલિયમ રાખ્યું.
અને
જ્યારે તેના ગુણધર્મો માપવામાં આવ્યા ત્યારે તે મેન્ડેલિવની ભવિષ્યવાણી સાથે લગભગ સંપૂર્ણ રીતે મેળ ખાતા હતા.
કમાલ છે.
સ્તબ્ધ કરી દીધું. તે કોઈ સંયોગ ન હોઈ શકે. આ ક્ષણે મેન્ડેલિવનું કોષ્ટક માત્ર એક વ્યવસ્થામાંથી એક શક્તિશાળી વૈજ્ઞાનિક સિદ્ધાંત બની ગયું.
અને પેલા લોથાર મેયરનું શું થયું?
લોથાર મેયરે પણ સુંદર કોષ્ટક બનાવ્યું હતું, પણ તેમનામાં આવી ભવિષ્યવાણી કરવાની હિંમત ન હતી.
આ ખરેખર અદ્ભુત છે. જાણે કોઈ એ ગ્રહની ગતિના આધારે ભવિષ્યમાં થનારા ગ્રહણની આગાહી કરી હોય.
બરાબર એવું જ.
તો મેન્ડેલિવે આ કોયડાનો શું અને ક્યાં વાળો ભાગ ઉકેલી નાખ્યો, પણ એક મોટો પ્રશ્ન હજી બાકી હતો. શા માટે?
હા, શા માટે એ મોટો સવાલ હતો.
આ નિયમિતતા, આ આવર્તિતા પાછળનું કારણ શું હતું? અને રસપ્રદ વાત એ છે કે આનો જવાબ રસાયણશાસ્ત્રના પ્રયોગોમાંથી ન મળ્યો.
સાચું છે. જવાબ આવ્યો ભૌતિકશાસ્ત્રની દુનિયામાંથી, જે પરમાણુની અંદર ડોકિયું કરી રહી હતી.
ઓકે.
અહીં વાર્તામાં પ્રવેશ થાય છે હેનરી મોસેલી નામના એક યુવાન તેજસ્વી અંગ્રેજ ભૌતિકશાસ્ત્રીનો.
1913માં, ખરું ને?
હા, 1913માં તેમણે એક્સરેનો ઉપયોગ કરીને સાબિત કર્યું કે તત્વનો મૂળભૂત ગુણધર્મ તેનો પરમાણુ વજન નથી.
તો પછી શું છે?
પણ તેનો પરમાણુ ક્રમાંક છે, એટલે કે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા.
અને આ એક જ શોધે મેન્ડેલિવના કોષ્ટકમાં જે થોડી ઘણી ગૂંચવણો હતી, જેણે તેમને વજનનો ક્રમ તોડવો પડ્યો હતો, તે બધી આપોઆપ સુલઝાવી દીધી.
એકદમ. જાણે એક ખોટી રીતે ગોઠવાયેલી લાઇબ્રેરીને સાચા ક્રમમાં ગોઠવી દીધી હોય.
વાહ.
મોઝેલીએ આવર્ત કોષ્ટકને એક નવો, અતૂટ અને તાર્કિક પાયો આપ્યો. પણ આ વાર્તાનો એક દુઃખદ અંત છે.
શું થયું હતું?
મોઝેલી માત્ર 27 વર્ષના હતા જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધમાં ગોળી વાગવાથી તેમનું મૃત્યુ થયું.
ઓ, આ તો બહુ મોટી ખોટ કહેવાય.
વિજ્ઞાન જગત માટે અત્યંત મોટી ખોટ. ઘણા માને છે કે જો તેઓ જીવિત રહ્યા હોત તો તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હોત અને કદાચ વિજ્ઞાને હજુ પણ વધુ ઝડપથી પ્રગતિ કરી હોત.
મોઝેલી કોષ્ટકને સુધાર્યું, પણ શા માટે ગુણધર્મો પુનરાવર્તિત થાય છે તે ઊંડો સવાલ હજી પણ હતો. અને તેનો જવાબ તો પરમાણુની હજુ ઊંડી રચનામાંથી મળ્યો.
એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સમાંથી?
હા, આ વિષય થોડો જટિલ છે, પણ શું આપણે તેને સરળ રીતે સમજી શકીએ?
ચોક્કસ. અને આ રીતે વિચારો, મીલ્સ બોહર જેવા વૈજ્ઞાનિકોએ બતાવ્યું કે પરમાણુઓ એ સૂર્યમંડળ જેવું છે.
ઓકે.
પણ તેમાં ગ્રહો એટલે કે ઇલેક્ટ્રોન ગમે ત્યાં નહીં, પણ ચોક્કસ કક્ષાઓ અથવા શેલ્સમાં જ ફરી શકે છે.
બરાબર.
અને કોઈ પણ તત્વનો રાસાયણિક સ્વભાવ એટલે કે તે બીજા તત્વો સાથે કેવી રીતે વર્તશે તેનો લગભગ સંપૂર્ણ આધાર તેના સૌથી બહારના શેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે તેના પર રહેલો છે.
ઓકે. તો જે તત્વોના બહારના શેલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, તેમના ગુણધર્મો પણ લગભગ સરખા.
બરાબર પકડ્યું.
આ જ કારણ છે કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ જે કોષ્ટકમાં એક જ કોલમમાં છે તે બધા પાણીમાં નાખતા ધડાકો કરે છે.
એકદમ સાચું, કારણ કે તેમના બધાના બહારના શેલમાં એક જ ઇલેક્ટ્રોન છે.
તો આ પેટર્ન કેમ બને છે?
ક્વોન્ટમ મિકેનિક્સના નિયમો જ નક્કી કરે છે કે દરેક શેલમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને આ નિયમોને કારણે સૌથી બહારના ઇલેક્ટ્રોનની સંખ્યાની પેટર્ન નિયમિત અંતરે પુનરાવર્તિત થાય છે.
તો આજ એ આવર્તિતા છે?
હા, આજ એ આવર્તિતા છે જે મેન્ડેલીવે દાયકાઓ પહેલા માત્ર અવલોકનથી શોધી કાઢી હતી. ક્વોન્ટમ મિકેનિક્સે એ અવલોકન પાછળનું અંતિમ શા માટે સમજાવ્યું. તેણે આવર્ત કોષ્ટકનો સોર્સ કોડ જ જાહેર કરી દીધો.
તો હવે આપણી પાસે કોષ્ટક પણ છે અને તેની પાછળનું કારણ પણ છે. એવું લાગે છે કે વાર્તા અહીં પૂરી થઈ ગઈ.
પણ સેરી કહે છે કે ના,
વાર્તા હજી ચાલુ છે.
હા, આ વાર્તા હજી ચાલુ છે. આવર્ત કોષ્ટક એ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ નથી, પણ એક જીવંત દસ્તાવેજ છે.
આનો શું અર્થ થાય?
આનો અર્થ એ છે કે વિજ્ઞાન ક્યારેય અટકતું નથી. એક તરફ વૈજ્ઞાનિકો આજે પણ પ્રયોગશાળાઓમાં નવા સુપર હેવી તત્વો બનાવી રહ્યા છે જે કુદરતમાં મળતા નથી.
એટલે આપણું કોષ્ટક સતત મોટું થઈ રહ્યું છે.
બરાબર. પણ વધુ રસપ્રદ વાત એ છે કે કોષ્ટકના બંધારણ વિશે આજે પણ ગંભીર ચર્ચાઓ અને વિવાદો ચાલી રહ્યા છે.
એટલે કે જે કોષ્ટક આપણે પાઠ્યપુસ્તકોમાં જોઈએ છીએ તે અંતિમ સંસ્કરણ નથી. કેવા પ્રકારના વિવાદો છે?
સૌથી ક્લાસિક ઉદાહરણ છે હાઇડ્રોજનનું. બિચારું સૌથી સરળ તત્વ છે, પણ સૌથી એકલું પણ છે.
એને ક્યાં મૂકવું એ પ્રશ્ન છે.
હા, તેના કેટલાક ગુણધર્મો તેને ગ્રુપ એકની અત્યંત પ્રતિક્રિયાશીલ ધાતુઓ જેવા બનાવે છે, તો કેટલાક ગુણધર્મો તેને ગ્રુપ 17ના હેલોજન જેવા પણ બનાવે છે.
તો એનું સાચું સ્થાન કયું?
ઘણા વૈજ્ઞાનિકો તો એવું માને છે કે તે એટલું અનોખું છે કે તેને કોઈ પરિવારમાં નહીં પણ કોષ્ટકની ઉપર એક અલગ સિંહાસન પર બેસાડવું જોઈએ.
રસપ્રદ. અને હિલિયમ વિશે પણ આવો જ કોઈ વિવાદ છે ખરું? આપણે તેને હંમેશા નિષ્ક્રિય વાયુઓ સાથે જમણી બાજુએ છેલ્લે જોઈએ છીએ.
હા, કારણ કે તે નિયોન અને આર્ગોન જેવું જ અત્યંત નિષ્ક્રિય છે. તેના રાસાયણિક ગુણધર્મો ત્યાં બરાબર બંધ બેસે છે.
પણ
જો આપણે તેના ઇલેક્ટ્રોનની રચના જોઈએ, જે ક્વોન્ટમ મિકેનિક્સ મુજબ વધુ મૂળભૂત છે, તો તેના બહારના શેલમાં બે ઇલેક્ટ્રોન છે
જે તેને ગ્રુપ 2ના તત્વો જેવું બનાવે છે.
બરાબર. જેમ કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ. તો તેનું સાચું ઘર કયું? ગુણધર્મોનું ઘર કે ઇલેક્ટ્રોન રચનાનું ઘર?
આ વિવાદો બતાવે છે કે વિજ્ઞાન હંમેશા શ્રેષ્ઠ વર્ગીકરણની શોધમાં હોય છે અને ક્યારેય પ્રશ્નો પૂછવાનું બંધ કરતું નથી.
એકદમ.
આ આખી ચર્ચા ખરેખર અદ્ભુત રહી. આપણે અરાજકતાથી શરૂ કરીને એક સુંદર વ્યવસ્થા સુધી, અને પછી એ વ્યવસ્થા પાછળના ઊંડા નિયમો અને આજના વણ ઉકેલાયેલા પ્રશ્નો સુધી પહોંચ્યા.
હા, ઘણી લાંબી સફર હતી.
જો આપણે આમાંથી મુખ્ય બોધપાઠ તારવવા હોય તો શું કહી શકીએ? મને પહેલો અને સૌથી મોટો બોધપાઠ એ લાગે છે કે વિજ્ઞાન કોઈ એક યુરેકા ક્ષણની રમત નથી.
સાવ સાચી વાત. આ તો એક રિલે રેસ જેવું છે. ડોબેરાઇનર, ન્યુલેન્ડ્સ, મેયર, મેન્ડલીવ, મોઝેલી, બોહર, દરેક વૈજ્ઞાનિકે બેટન બીજાને પાસ કર્યું.
તે ઘણા લોકોના સંઘર્ષ, ભૂલો અને સુધારાઓનું પરિણામ છે.
બિલકુલ.
સારા સિદ્ધાંતની તાકાત તેની ભવિષ્યવાણી કરવાની ક્ષમતામાં છે.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે.
જે જાણીતું છે તેને ગોઠવવું એ એક વાત છે, પણ જે અજાણ્યું છે તેની સચોટ આગાહી કરવી એ જ સિદ્ધાંતની અગ્નિ પરીક્ષા છે.
હું એમાં બે મુદ્દા ઉમેરીશ. ત્રીજું, આ વાર્તા અવલોકન અને સિદ્ધાંતના સુંદર સમન્વયનું ઉદાહરણ છે.
કેવી રીતે?
રસાયણશાસ્ત્રીઓએ વર્ષો સુધી અવલોકન કરીને એક પેટર્ન શોધી, અને પછી ભૌતિકશાસ્ત્રીઓએ સિદ્ધાંત આપીને સમજાવ્યું કે એ પેટર્ન શા માટે અસ્તિત્વમાં છે. બંને એકબીજા વગર અધૂરા છે.
અને ચોથો અને અંતિમ મુદ્દો?
ચોથો મુદ્દો એ છે કે વિજ્ઞાન એ પત્રની લકીર નથી. આવર્ત કોષ્ટક એક જીવંત, વિકસતો અને બદલાતો દસ્તાવેજ છે.
હાઇડ્રોજન અને હિલિયમના સ્થાન વિશેની ચર્ચાઓ એનું જ ઉદાહરણ છે.
બરાબર. એ આપણને યાદ અપાવે છે કે આપણે હંમેશા વધુ સારા જવાબોની શોધમાં રહેવું જોઈએ અને આપણા જ્ઞાનને પડકારવા માટે તૈયાર રહેવું જોઈએ.
ખૂબ સરસ. તો અંતે આપણે કહી શકીએ કે આવર્ત કોષ્ટક માત્ર રસાયણશાસ્ત્રનો નકશો નથી, તે અરાજકતામાં વ્યવસ્થા શોધવાની, કુદરતના રહસ્યોને ઉકેલવાની માનવ બુદ્ધિની અદમ્ય ઈચ્છાનું પ્રતીક છે.
હા, તે પોતે જ વૈજ્ઞાનિક પ્રક્રિયાનું એક સુંદર ઉદાહરણ છે. અવલોકન, પેટર્ન, સિદ્ધાંત, ભવિષ્યવાણી અને સતત સુધારો.
અને હું શ્રોતાઓને વિચારવા માટે એક અંતિમ ઊંડો પ્રશ્ન આપવા માંગુ છું.
ચોક્કસ.
આપણે જોયું કે ભૌતિકશાસ્ત્રનું ક્વોન્ટમ મિકેનિક્સ રસાયણશાસ્ત્રના આવર્ત કોષ્ટકને સંપૂર્ણ રીતે સમજાવે છે.
તો શું આનો અર્થ એ છે કે રસાયણશાસ્ત્ર એ ભૌતિકશાસ્ત્રનું જ એક જટિલ સ્વરૂપ છે જેને આપણે રિડ્યુસ કરી શકીએ?
કે પછી એસિડિટી, સુગંધ, જીવન જેવા રાસાયણિક ખ્યાલોનું પોતાનું એક આગવું ઉચ્ચ સ્તરનું અસ્તિત્વ છે
જેને માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોનના સમીકરણોથી સમજી શકાતું નથી?
આ પ્રશ્ન માત્ર વિજ્ઞાનની બે શાખાઓના સંબંધ વિશે નથી, પણ જ્ઞાનની પ્રકૃતિ વિશે પણ આપણને વિચારવા મજબૂર કરે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.